તારીખ 14/6/1992 શ્રી સમયસાર ગાથા 7 અને 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 21
આત્માને કર્મબંધના નિમિત્તે અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને ગતાન ચારિત્રના પણ ભેદ નથી. ક્યાં ભેદ લીધો? અત્યારે મહારાજે નથી લીધો. આ અશુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તે અશુદ્ધપણું આવે છે અવસ્થામાં, રાગ દ્વેષ મોહ થાય છે, એ તો આત્માનું મૂળ સ્વરૂપ છે જ નહીં. ભગવાન આત્માના મૂળ સ્વરૂપથી એ ભાવો ઘણા દૂરવર્તી ભાવો છે, જરાય મેળ ખાતા નથી. એની જાત જુદી છે, આની જાત જુદી છે. એ ભાવો અવસ્થામાં થાય છે, મૂળ સ્વરૂપ એ ભાવો રૂપે પલટીને થતું નથી, પલટતું નથી, પલટીને એ ભાવો રૂપે થતું નથી. મૂળ સ્વરૂપ એવું ને એવું અકબંધ રહે છે એમ કહેવું છે. એ તો ચર્ચા અહીંયા કરવી નથી, એ વાત છઠ્ઠી ગાથામાં કરી લીધી છે. પણ તેને દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ નથી. દર્શન જ્ઞાન ચારિત્રના અથવા ગુણોના અનેક ભેદ એ જ્ઞાયક અભેદ આત્માને નથી. અભેદમાં ભેદ નથી, ભેદમાં અભેદ નથી. એ ભેદ આત્મા ઉપાદે છે, અભેદ તત્વ ઉપાદે છે, ભેદ છે એ ઉપાદે નથી. વચનામૃતમાં એ વાત આવે છે કે અનેક ગુણો પોતપોતાના સામર્થ્યની અપેક્ષાએ મહાન ગુણો છે. ગુણ તો બધા મહાન છે. સર્વજ્ઞ શક્તિ જેવી અનેક અનેક શક્તિઓ જેમાં રહેલી છે, તો પણ એ ભેદોની અપેક્ષા જેને નથી, અભેદને ગુણ ભેદની અપેક્ષા ગુણ ભેદની અપેક્ષા, ભેદની અપેક્ષાથી અભેદ ઓળખાય એમ પણ નથી. નહીતર આમ તો પ્રતિપક્ષ છે, સાપેક્ષ થાય કે જે ભેદવાળું નહીં તે અભેદ. પણ અહીંયા એવું પણ અભેદ લેવો નથી, કેમ કે એ પણ એક પક્ષમાં જાય છે, અપેક્ષિત થાય છે. જેવું છે તેવું એકાકાર અભેદ એમ કહેવું, એકદમ નિરપેક્ષ ભેદ લેવો છે. તેને દર્શન જ્ઞાન ચારિત્રના પણ ભેદ નથી, કારણ કે વસ્તુ અનંત ધર્મરૂપ એક ધર્મી છે. વસ્તુ છે એ તો એક છે, વસ્તુ કાંઈ અનેક થોડી છે. એની વિશેષતાઓ ભલે ગુણોથી અનંત હોય, અનંત ગુણોને લઈને અનંત વિશેષતાઓ ભલે હોય, અને તેથી અનંત વિશેષણોથી તે વસ્તુને ગાવામાં આવતી હોય, તો પણ વસ્તુ એક છે, વસ્તુ અનેક નથી. વસ્તુ અનંત ધર્મ રૂપ, અનંત ધર્મનું એક રૂપ, એવી ધર્મી છે, પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા. અહીંયા વ્યવહારી એટલે અજ્ઞાની સંસારી જીવ લેવા. સંસારી જીવ છે એ ધર્મોને સમજે છે, ધર્મીને નથી સમજતા, અથવા ભેદવાસિત બુદ્ધિ એવી યોગ્યતામાં ઉભેલા છે એટલે ભેદને તરત ગ્રહણ કરે છે, પણ અભેદને ગ્રહણ કરે એવી યોગ્યતા નથી. એથી એને ભેદ દ્વારા અભેદ સમજાવવામાં આવે છે, બીજો કોઈ ઉપાય નથી. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા. તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ જ્ઞાન દર્શન આદિ અસાધારણ ધર્મોને ઉપદેશમાં એટલે કથનમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે. છે તો અભેદરૂપ વસ્તુ, પણ એમાં ભેદને ઉત્પન્ન કરે છે, જુદા જુદા નામ પાડીને ભેદને ઉત્પન્ન કરે છે. જ્ઞાન તે આત્મા, ચૈતન્ય તે આત્મા, નિર્મળ આનંદ સ્વરૂપ તે આત્મા, એમ એવો ઉપદેશ આપવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન જ્ઞાન ચારિત્ર છે. શ્રદ્ધા કરે તે આત્મા, જાણે તે આત્મા, આચરણ કરે તે આત્મા, એવી રીતે એને ઓળખાવવામાં આવે છે. ઓળખવાના અવલોકનના સ્ટેજમાં આ વાત હોય છે, એટલી વાત છે. એ સિવાય સીધો અનુભવ થાય એવું અનાદિ અજ્ઞાની જીવને કદી બનતું નથી. જે ભેદ વિકલ્પમાં ઊભો છે ત્યાં એને ઓળખાવવામાં અને સ્ટેજોથી ઓળખાવવામાં આવ્યું છે. વેદોથી ઓળખાવા, વેદોથી કહેવા છતાં, ઉપદેશ કરવા છતાં જે વસ્તુ ઓળખાવી છે એ અભેદ છે, અને ઓળખાય છે એ પણ અભેદ ભણે ઓળખાય છે, એમ ભેદ ઉપરથી અભેદ જાય છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે, તેથી તે વ્યવહાર છે. શા માટે એને વ્યવહાર કયો? કે વસ્તુ અભેદ હોવા છતાં એમાં ભેદ પાડ્યા માટે વ્યવહાર છે. વસ્તુ અભેદ હોવા છતાં એમાં ભેદ કર્યા માટે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદ રૂપે પીને બેઠું છે, તેથી તેમાં ભેદ નથી. પરમાર્થથી કહો કે વાસ્તવિકપણે કહો કે ખરેખરપણે વિચારવામાં આવે તો અનંત ગુણ પર્યાયોના ભેદોને પીને બેસી ગયેલું એવું અભેદ એક દ્રવ્ય છે. અને તેથી તેમાં ભેદ નથી. ઉપાસવાનો જે વિષય છે, આરાધનાનો જે વિષય છે, એ અભેદ છે. જ્યારે પોતાનું આરાધન થાય છે ત્યારે શાંતિ થાય છે, શાંતિ થાય છે એટલે આકુલતા મટે છે. આકુલતા મટે છે એટલે જેનું નામ આકુલતા છે એવા કોઈ ભાવ રહેતા નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પમાં આકુલતા થાય એવા પણ પરિણામ રહેતા નથી. નિર્વિકલ્પ તત્વના અવલંબને પરિણામ પણ એવો જ સદ્રશ નિર્વિકલ્પ ભાવ ધારણ કરે છે જે નિરાકુળ છે. જો અનેક ભેદો ઉપાસનાના હોય તો અનેક વિકલ્પોની ઉપાસના પણ અનિવાર્યપણે થઈ જાય. જેને ક્ષોભસમ વધારે છે એ જીવ અવશ્ય વધારે વિચાર કરી શકે છે, જેને ક્ષોભસમ ઓછો છે તે જીવ એટલો વિચાર નથી કરી શકતો. તો વિકલ્પ વધારવા છે અને વિકલ્પને શાંત કરવા છે, એમાં ક્ષયોક્ષમ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? અહીંયા કોઈ ક્ષયોક્ષમનું કામ નથી. વસ્તુ જ્ઞાનમાં ભાસી જાય, પોતે નિર્વિકલ્પ સ્વરૂપે છે એવી વસ્તુ પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં ભાસી જાય અને તેના પ્રત્યે પુરુષાર્થનો ગીરીનો ઉછાળો આવે, તેના પ્રત્યે જરા પુરુષાર્થનો ઉછાળો આવે તો પરિણામ પણ નિર્વિકલ્પ શાંત થઈ જાય. લાંબી પંચાયતની આમાં જરૂર નથી. રોજ ઉઠીને કલાક કલાક સ્વાધ્યાય કરવો પડે એટલી બધી માથાફોડની એમાં જરૂર નથી. એવી વાત છે, વસ્તુ જે નિર્વિકલ્પ સ્વરૂપ છે એ જ્ઞાનમાં પોતા સ્વરૂપે ભાસી જાય અને જેવો અનંત મહિમાવંત છે એટલો મહિમા સમજાય જ્ઞાનમાં આવે, એટલે પરિણામ સ્વરૂપ પ્રત્યે આસક્ત થઈને તદાકાર થઈ જાય, એમાં કોઈ લાંબી ચોડી વાતની જરૂર નથી. આવી ટૂંકી વાત છે, આરાધનાનો વિષય વિસ્તારવાળો નથી. આરાધના કરવા માટે જેટલો દૂર ઊભો હોય આરાધનાથી, એટલે કે વિરાધનામાં જેટલો ગયો હોય ત્યાંથી પાછો વળતા જેટલી વાર લાગે તેટલી વાર લાગે, પણ આરાધનામાં કોઈ વિસ્તાર નથી. કેમ કે વસ્તુ અને અભેદ વસ્તુમાં અભેદ ભાવે વસ્તુનું પરિણમન, બસ વસ્તુના આશરે અભેદ વસ્તુના આશરે વસ્તુનું અભેદ ભાવે આત્મા જ આરાધનાનો વિષય છે. આથી કઈ વિશેષ વાત નથી. હમકો ક્ષોક્ષમ શાસ્ત્ર પઢ પઢ કરકે હમકો ક્ષોક્ષમ નહીં બઢાના હૈ. ક્યો કે કેવલ જ્ઞાન તો હોને વાલા હી હૈ, કેવલ જ્ઞાન તો હોને વાલા હી હૈ, પ્રતીક આ ગઈ હૈ, વિશ્વાસ ખાતરી. તો જબ કેવલ જ્ઞાન હોગા સભી દ્રવગુણ પર્યાય સભી પદાર્થ કે તીનો કાલ કે જ્ઞાનમાં પ્રતિભાષિત થઈ જશે. અત્યારથી આ જાણો ને તે જાણો, ઘણું જાણો, એની જાણવા જાણવાની પણ આકુલતા શું કરવા? હું અન્ય પદાર્થોને જાણવા માટે ઉપયોગને લંબાવે, ઉપયોગને ભમાવે, અનેક વિકલ્પો વધારે એના કરતાં એ જ ઉપયોગને સર્વજ્ઞ શક્તિના અવલંબને તદાકાર ભાવે પરિણમાવને આ બાજુ લઈ જવાને બદલે આ બાજુ લઈ જાને એમ કહેશે? કાંઈ વિશેષ લાંબુ ચોડું જાણવાની જરૂર નથી. બહુ સંક્ષેપ રૂચિ જીવ હતા. ભેદ એટલે અન્ય પદાર્થોથી ને વિકલ્પોથી ભેદ છેદ કરવો પડે છે. સિદ્ધ સ્વરૂપે પણ સિદ્ધ સ્વરૂપને વિકલ્પની આડમાં ઉભો રહીને ભૂલ્યો છે એ આડ કાઢી નાખવાની વાત છે. એટલા પૂરતી વાત કરું છું. વાત એમ હતી કે જે સંક્ષેપ રૂચિ જીવ છે અને વિસ્તાર રૂચિ જીવ છે, મુમુક્ષુમાં પણ બે પ્રકારની યોગ્યતા વાળા જીવ હોય છે. જે વિસ્તાર રૂચિ વાળા જીવ છે એને અનેક પ્રકારનો ઘણો વિસ્તાર ગમે છે, રૂચે છે. હજી તમે વિસ્તારથી અમને સમજાવો, હજી જેટલો વિસ્તાર કરો એટલો સારો અમને ગમશે. ત્યારે કોઈ જીવ એવા છે કે નહીં. મૂળ મુદ્દાની વાત અમને ટૂંકામાં કહી દીધું, અમારે કાંઈ લાંબી ચોડી વાતના માથાફોડમાં જવું નથી. મૂળ મુદ્દાની વાત છે ને એ અમારે સમજી લીધી છે, ત્યાં અમારે પહોંચી જવું છે. સંક્ષેપમાં જે વાત હોય એક એવા સંક્ષેપ રૂચિ જીવ હોય છે, એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો વિષય સંક્ષેપ રૂચિ જીવ માટે છે. કેમ કે એમાં બહુ કારણ કરીને બહુ વિસ્તારથી લાંબી લાંબી વાત એ કરતા નથી. પોતાનું સ્વરૂપ છે ધ્રુવ તત્વ, એમાં જામી જાઓ, બસ એમાં જામી જાઓ, સ્થિર થઈ જાઓ એમાં. એક સમયની પર્યાયમાં અહમપણું કરીને જે કાંઈ અનેક પ્રકારના વિકલ્પોની ઝંઝાળ ઊભી કરી છે અને એમાં જીવ ગૂંચવાઈ ગયો છે, એમ અહીંયા કહે છે કે પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ અભેદ રૂપે પીને બેઠું છે, તેથી તેમાં ખરેખર તો કોઈ ભેદ નથી. જેમાં ખરેખર કોઈ ભેદ નથી એ તો ઓળખવા માટે ભેદો કયા હતા, પણ એ અભેદને ઓળખાવવાનો ત્યાં હેતુ હતો, આશય તો એટલો જ હતો. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, ઉપર કહ્યું ને અનંત પર્યાયોને પીને જ બેઠો છે, ત્યારે કોઈ અહીંયા પ્રશ્ન કરે, કોઈ કહે એનો અર્થ શું છે કે પ્રશ્ન કરે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી. આમ કોઈ કહે ત્યારે અવલંબનની અપેક્ષા એ તો પર્યાય અવસ્તુ છે. શું
અવલંબન
ગુરુદેવશ્રીએ આ જગ્યાએ પ્રવચન આપતા જોરથી એ વાત કરી છે કે અભેદ વસ્તુ છે એટલી જ વસ્તુ છે, પર્યાયના ભેદો અવસ્તુ છે. આગમની અપેક્ષાએ ભલે તે વસ્તુના ભેદો છે, પણ અધ્યાત્મમાં તો તે અવસ્તુ છે. કેમ કે તેનો આધાર લેવામાં આવતો નથી, સ્વ વસ્તુ તરીકે તેનો આધાર લેવામાં આવતો નથી, માટે તે અવસ્તુ છે એમ કહેવાનો અભિપ્રાય છે. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? એ તો વસ્તુના ભેદ છે ને, નિશ્ચય કોને એમ કહે છે? તો કે નહીં અવસ્તુ છે, અવસ્તુ હોવા છતાં એની સાથે સંબંધ જોડવો તે વ્યવહાર છે એમ કહે છે. તેનું સમાધાન એ તો ખરું છે, એટલે આગમની વ્યવસ્થાએ એ વાત કરી છે કે પર્યાય પણ દ્રવ્યનો જ ભેદ છે, પણ અહીં આગમની આમ વિષય નથી ચાલતો એમ કહે છે. અહીં તો અધ્યાત્મનો વિષય ચાલે છે, પણ અહીં પણ કઈ ન ઉડાઈ ગયું, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે. અહીંયા દ્રવ્ય દ્રષ્ટિથી ઉપદેશ કર્યો છે, અહીંયા બીજી વાત વચ્ચે લાવવાની જરૂર નથી. બીજી વાત કોઈ વચ્ચે લાવે છે તો તે એક પ્રકારની અસરળતા છે, પરમાર્થે તે એક પ્રકારની અસરળતા છે. સરળતાના પ્રકરણમાં એ વાત લીધી છે આપણે. પછી અસરળતાથી પછી બધા દોષ ઉત્પન્ન થવા માંડે. પછી પોતાનો મત એમાં આવ્યો, એ મતાર્થી પણ મારો આમ મત છે, એની પર્યાય પણ વસ્તુના ભેદ છે, નહીતર વસ્તુનું બંધારણ તૂટી જાય. અહીંયા બંધારણનો વિષય ચાલતો નથી ને, પણ જ્યાં જે વિષય ન ચાલતો હોય ત્યાં તે વિષય વચ્ચે લાવવો, તો ભગવાનની ભક્તિ થાય ને આચરણનો શાસ્ત્ર વંચાય. કેમ કે આચરણના શાસ્ત્રમાં તો બાહ્ય સંયમની ક્રિયા આત્મા કરે છે એવી વચન પદ્ધતિ આવશે, અને ભક્તિમાં પોતાનું આત્મ કલ્યાણ ભગવાન કરે છે એવી વચન પદ્ધતિ આવશે. જો બધે દ્રવ્યાનુયોગ લાગુ કરવા જાય તો કોઈ અનુયોગ જ રહેવાના નહીં. કર્ણાનુયોગ નહીં રહે, નિમિત્ત નિમિત્ત એક સંબંધ કર્મનો કર્ણાનુયોગ બતાવે છે. કથાનુયોગમાં પણ અનેક પ્રસંગોમાં સંયોગ વિયોગની વાતો છે. દ્રવ્યાનો યોગ છે એ એક વાર સમજીને પછી જ્યાં જે કહેવાનો ઉદ્દેશ હોય એટલા ઉદ્દેશને જ પકડવો. વચ્ચે બધે એ વાત લઈ જવી નહીં, વચ્ચે બધે એ વાત લઈ જવાથી જે કહેવાનો ઉદ્દેશ છે એ માર્યો જશે. શું કહેવાનો ઉદ્દેશ? ખલાસ થઈ જશે. ભગવાનની ભક્તિ તો એવી છે, ખૂબ ભગવાન માથે નાખે. જેવા અન્ય મતીઓ ભગવાનની ભક્તિ કરે છે ને એવી જ ભક્તિ જૈનાચાર્યોએ કરી છે, સમનભદ્ર આદિ આચાર્યોએ કરી છે, મહાન આચાર્યો એવી, પદ્મનંદી આદિ મહાન આચાર્યો એવી જ ભક્તિ કરે છે કે જાણે ભક્ત ભગવાન જ ભક્તનું ભલું કરતા ન હોય. અને જો ખરેખર ભગવાન ભક્તનું ભલું ન કરતા હોય તો એવી ભક્તિ કરવાની જરૂર શું? આ એક તર્ક છે. શું ભક્તિથી તો કઈ મીટો નતો, એ તો પરમાણુ સ્વતંત્ર પણે પરિણામ. પણ એમ કહેવાય, યોગાનો યોગ જોઈને એમ કહેવાય. ભક્તાંબર સ્તોત્ર થી તાળા ખુલી ગયા, શું ફલાણું થઈ ગયું, એ બધી વાતો છે. વસ્તુ સ્વરૂપ એ રીતે નથી, પણ આ કોઈ તર્ક કરે કે જો ભક્તિ પ્રમાણે કોઈ વસ્તુ સ્વરૂપ નથી તો પછી ભક્તિ વચ્ચે લાવ્યા શું કરવાના, આવી શું કરવા? ભક્તિ જેવું કઈ હોવું જ ન જોઈએ, નકામો ભ્રમ થાય એવું શું કરવા? કઈ કરવું ઉડાડો ઠામો કે ભક્તિને? હે ચાલશે? ભાવિ તીર્થંકર હતા અત્યારે નરકમાં છે, પણ ભાવિ તીર્થંકર છે. લક્ષ્મણજી પણ ભાવિ તીર્થંકર છે, એમાં કઈ સવાલ નથી. વિચારવા જેવું બહુ ગંભીર પ્રશ્ન છે. આ એક બહુ ગંભીર પ્રશ્ન છે. એમ કે છે ને, એક બીજી બહુ સરસ વાત એમણે 754 માં કરી છે. 754 છે ને, એમાં એ વાત કરી છે. આ પ્રશ્નમાં ખેંચી છે, ના તરત પૂરો તો બહુ ખોટું છે ને, એટલે જુદી જુદી બોલું નાના મૃતમાં. રહસ્ય છે થોડું ભક્તિમાં, પણ થોડું રહસ્ય છે, અને તેથી તેને રહસ્ય ભક્તિ કહેવામાં આવે છે. શ્રીમદજી એને રહસ્ય ભક્તિ કીધી છે. કેમ કે એકલું નિરાલંબન ધ્યાન સદમસ્ત અવસ્થામાં રહેતું નથી. બીજું કે મુમુક્ષુ જીવને સ્વરૂપ ભાષા વિના, આત્મ સ્વરૂપ ભાષા વિના એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જ કરે, આત્મ સ્વરૂપ હજી ઓળખાણું ન હોય. અને શાસ્ત્ર વાંચ્યું કે સાંભળ્યું ગુરુ પાસેથી કે તું નાયક છું, તું ગુરુ છો, એનું રટણ કરતો, એનું ચિંતન કર, એનું વર્ણન કર, એ જ મૂળ વસ્તુ છે, એને એની પાછળ પડી જતું. હવે એ ભાઈસું ન હોય એટલે અધ્યાત્મ ભાવ એટલે એનો આધાર ન લેવાતો હોય અને એવા વિકલ્પો રહેતા હોય તો એકલા એ વિકલ્પોથી માર્ગ હાથવાને હાથમાં આવવાને બદલે ઉન માર્ગે ચડી જવાની સંભાવના એટલે કેટલાય આચાર્યો એ તત્વજ્ઞાન ને પણ ભક્તિ માર્ગે આનંદ જંદીની તો ખાસ શૈલી છે એમણે જેટલું તત્વજ્ઞાન કહ્યું બધા પદોમાં તત્વજ્ઞાન ખૂબ કહ્યું પણ એ બધા 24 તીર્થંકરોના પદના માધ્યમથી કહ્યું આપ એમ કયો છો હું કહું છું એમને આપ આમ કયો છો આપે આમ કહ્યું આપે આમ કહ્યું આપે આમ થાપ્યું આપે આમ અનુભવ્યું આપે આમ એ અંદરથી પોતાનો આત્મા કહે છે ભગવાન ઉપર નાખવાનું કારણ શું ત્યારે એક એવો નિયમ છે કે જેને પોતાના આત્મગુણોની રુચિ પ્રીતિ ભક્તિ હોય અંદરમાં જેને પોતાના આત્મગુણોની પ્રીતિ રુચિને ભક્તિ હોય એને જેને જેને એવા આત્મગુણો પ્રગટ કર્યા હોય એવા જે ગુણવાન મહાત્માઓ હોય એના પ્રત્યે એને પ્રીતિ ભક્તિ આવ્યા વિના અને એ એક પડખું એવું છે કે જે એને સંતુલનમાં રાખે છે એને એકાંત થવા દેતો આ એટલે ભક્તિ થતી છે મફતની વાત નથી એ કહેશે અહીંયા છે આ 753 છે 754 નથી પણ 753 છે અને એ આનંદ ગંજીના પદનો અર્થ કરતી વખતે જ આ પેરેગ્રાફ લખ્યો છે એમણે વધારાનો લખ્યો છે પદનો અર્થ કર્યો છે ત્યાં સુધી અજીતનાથ ભગવાનનો કે સુખદેવ ભગવાનનો સ્તુતિનો અર્થ કર્યો છે કે માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન મુમુક્ષુ જીવને વ્યામો પણ ઉપજાવે છે તો એને કેવો વ્યામો આવે છે કે હવે મને હું તો એકલો અધ્યાત્મમાં આવી ગયો મારે એકનું અધ્યાત્મ સિવાય હવે કાંઈ છે અને ઘણા જીવોને તે શુષ્કતા પ્રાપ્ત કરાવે આ શુષ્ક જ્ઞાને ત્યાંથી થઈ જાય અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે પછી પોતે અધ્યાત્મની મસ્તીમાં એમ માને કે મારું ગમે તેવું આચરણ પણ હવે મને વાંધો આવવા દે છે એ ભ્રાંતિમાં આવી જાય છે અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે જેમ ફાવે એમ બોલવા માંડે ભગવાનને પણ જેમ ફાવે એમ કહી દે ગુરુને પણ જેમ ફાવે એમ કહી દે અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી આમ થયો અહીંથી સ્વરૂપ જણાય છે એમ કે ભગવાનનું જે સ્વરૂપ છે એ નિરવશેષ અંતર્મુખ છે કેવું છે ભગવાનનું સ્વરૂપ અંતર્મુખ સર્વથા અંતર્મુખ છે એમ કહો કે નિરવશેષ અંતર્મુખ છે એમ કહો પૂરેપૂરું સ્વરૂપમાં ડૂબેલું એવું ભગવાનનું પરિણમન છે તેના અવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે બહુમાન જાગે છે અનંત ગુણો પ્રગટ કર્યા હોવાથી ભગવાન પ્રત્યે બહુમાન જાગે છે એનું નામ ભક્તિ ખાલી પદ ગાવું એમ નથી બહુમાન જાગે છે એનું નામ ભક્તિ અને ત્યાં એમના પ્રત્યેના વિકલ્પને લઈને થોડું અધ્યાત્મ દ્રષ્ટિ છે એ ગૌણ થાય છે આ બેલેન્સ રહે છે અહીંયા બેલેન્સ રહે છે જેથી શુષ્કતા સ્વેચ્છાવચારીપણું અને ઉન્મત્ત પ્રલાપતા થતા નથી આ મુમુક્ષુ જીવ માટે બહુ મહત્વનો વિષય છે જેને આત્મદશા બળવાન છે એની વાત બીજી છે એમ કેવું છે આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક એટલે ખરેખર વાસ્તવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે એ સાચી અધ્યાત્મ પ્રધાનતા છે ત્યાં તો અવલંબન આવે જ છે જેને જેટલું જોરથી અવલંબન આવે છે પોતાના સ્વરૂપનું, એની ભક્તિ પણ એટલી જ ઉત્કૃષ્ટ બહારમાં ઉત્પન્ન થાય છે. એના બે પુરાવા છે આપણી પાસે. એક નિયમસાર, નિયમસારમાં પરમ પારિણામિક ભાવના અવલંબનનો વિષય એટલો બધો જોરથી આવ્યો કે ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાન જેવા ભાવ પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ એવી ગાથાઓ આવી છે. અને પદ્મત્રધારી દેવે ત્યાં ભક્તિ જે કરે છે એ પણ કોઈ અજોડ ભક્તિ કરે છે. એવો જ વિષય સુગાનીજીએ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં અધ્યાત્મનો, અધ્યાત્મ દ્રષ્ટિના જોરથી એવો જેટલો લેખો છે એટલી જ ભક્તિ જોરથી એમની આવી. કેમ કે જોર તો વિરેગુણનું પરિણમન છે ને, તો એ થોડુંક બહાર આવશે અને ભગવાન બાજુ જશે તો એવું જ જોર મારવાનું છે. જેનો સૂક્ષ્મ તો જ્યાં જશે ત્યાં કામ તો કરવાનું જ છે, બળવાન તો બળવું જ છે, એટલે એનું બળ દેખાડ્યા વગર ભક્તિ કરશે તો એનું બળ દેખાશે. એનો અર્થ શું છે? એનો અર્થ પછી આ ભક્તિનું પડખું વિલય પામે છે. શું ભક્તિનું પડખું છે? વિલય પામે છે અને આજ્ઞા પ્રમાણે આત્મા રહી જાય છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે આત્મા સ્વરૂપમાં સ્થિર રહી જાય છે. અરે ફાટા પડી ગયા એટલે હવે સાચું શું એ ખબર પડતી નથી. આ કાળમાં એવું બન્યું આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી. કેમ કે સાથે સાથે ભક્તિ માર્ગ પ્રત્યે પણ તે જુગુપ્સિત થતા નથી. એટલે આ ભક્તિ વચ્ચે આવે છે એનું કારણ આ છે. શું વચ્ચે ભક્તિ આવે છે એનું શું કારણ છે? કે ઉપયોગ બહાર જાય છે તો જે ગુણવાન મહાપુરુષ છે એના બહુમાનમાં એ ઉપયોગ લાગી જાય છે. અંદરમાં પોતાના બહુમાનમાં છે, બહારમાં ભગવાનના ગુણવાનના બહુમાનમાં જાય છે. એટલે એને ક્યાંય પછી ખલન થવાનું, ચ્યુત થવાનું એને કારણ રહેતું નથી, દોષમાં આવવાનું કારણ
રહેતું નથી.
અધ્યાત્મ દશા ગુણ થાય છે એટલે જે એની મુખ્યતા ખોટી કરી છે, ખોટી મુખ્યતા જે કરી છે એ અધ્યાત્મના વ્યામોહમાં આવ્યો છે એ એને ત્યાં થોડું ગૌણ થવું જરૂરી છે. એ ખોટી રીતે અધ્યાત્મના વિષયમાં આગળ વધ્યો છે. શું થયું છે? અન્યથા પ્રકારે અધ્યાત્મના વિષયમાં એ જે આગળ વધ્યો છે એટલે ઉન્મત પ્રલાપ દશામાં આવે છે, સ્વેચ્છાચારી પણ એટલે સ્વચ્છંદમાં આવે છે, અને તે જીવનો દોષ છે એને અધ્યાત્મમાં નહીં રહેવા દે, એને નિશ્ચયાભાસી કરી આ નિશ્ચયાભાસીમાંથી બતાવવા માટે વાત છે. સીધી વાત કહીએ તો નિશ્ચયાભાસમાંથી બચાવવા માટે. શું કહે છે અહીંયા કે જ્યાં જે આપણે વિષય છે, જ્યાં જે કહેવા માગે છે, જ્યાં જે કહેવાનો આશય છે, એ આશયમાં જે પરમાર્થ રહેલો છે, એ પરમાર્થને ન સમજે તો વ્યવહાર વ્યવહારના સ્થાનમાં ઉડી જાય, તો નિશ્ચય નિશ્ચયના સ્થાનમાં રહે
નહીં
એમ થાય. કેમ કે પરમાર્થ હેતુભૂત જે વ્યવહાર છે ત્યાં પણ વ્યવહાર દ્વારા પરમાર્થનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ ગાથાઓ હવે કહેશે, હવે એ વિસ્તાર કરશે એ વિષય ઉપર, તો 8-9-10 ગાથામાં. શું કહે છે કે અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે, એટલે અહીંયા દ્રવ્ય દ્રષ્ટિથી ઉપદેશ છે, ત્યાં વચ્ચે આગમની વાત, અધ્યાત્મમાં આગમની વાત વચ્ચે લાવવી નહીં એમ કહે છે. અધ્યાત્મનો જોર તૂટી જશે એમ કહે છે. અધ્યાત્મનો ફોર્સ છે, જોર છે, બળ છે, ભાવ છે, ઉત્સાહો છે, ભાવનો જે આવિર્ભાવ કરવો છે એ નહીં થઈ શકે. એને ભેદને પણ વચ્ચે લાવ્યા કરે, મુખ્ય કર્યા કરે, તો એને અભેદ ન સમજાય. અભેદને સારી રીતે સમજવું હોય તો ભેદને સારી રીતે ગૌણ કરવા જોઈએ, ઠીક ઠીક ગૌણ કરી નાખવા જોઈએ. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર થયો છે, તેથી ભેદને ગૌણ કરીને વ્યવહાર કર્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે આ ગાથા પાછળ એવો અભિપ્રાય છે કે જો અભિપ્રાયનું પ્રકરણ બહુ ચાલ્યું આપણે, આ પાછો વિષય આવ્યો કે આ ગાથામાં કહેવાનો અભિપ્રાય આ છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. જેટલા આગમથી ભેદો જાણે સમજે તેમાં ક્યાંય નિર્વિકલ્પ થઈને આત્મામાં ઠરવાનો વારો આવતો નથી, એ અવસર જ આવતો નથી. અને જીવ સરાગી હોવાથી સરાગીને વિકલ્પ થયા કરે છે. એમાંથી વાતનો નિર્દેશ પણ નીકળે છે કે વિતરાગીને ભેદનું જ્ઞાન છે, રાગનું કારણ થતું, વિકલ્પનું કારણ થતું નથી. તો કેવળ જ્ઞાની અનંત 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 પ્રભેદ પ્રભેદને જાણે છે. કેટલા ભેદ પ્રભેદને જાણે છે? અનંત અનંત ભેદ પ્રભેદને જાણે છે. એક અક્ષ અંગુળના અસંખ્યના ભાગે એક નિગોદનું શરીર, એક નિગોદના કોમન બોડીમાં અનંતાત્મ જીવ, નિગોદના જીવો કેટલા? નિગોદના અનંત સિદ્ધો જે વર્તમાનમાં છે, ત્રણેય કાળના છે, એના કરતા અનંત નિગોદના જીવો. એક જીવને અનંત ગુણો, એક જીવને અનંત અનંત ગુણો, એક ગુણની એક એવા એક જીવની એક ગુણની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદ વિતરાગી છે. અને અંદર શુદ્ધ ઉપયોગમાં વિતરાગી ઉપયોગની અંદર જે ભેદો જણાય એમાં પણ રાગ કે વિકલ્પની ઉત્પત્તિ ઉત્પન્ન થાય દ્રવગુણ પર્યાય એના ભેદ ત્યાં યથાર્થ જણાય છે. શું ઉત્પાદ વે ધ્રુવ ત્યાં યથાર્થ જણાય છે. જ્ઞાન પ્રમાણ ત્યાં થાય છે છતાં વિકલ્પ થતો નથી ત્યાં. પણ સરાગીને વિકલ્પ થયા કરે છે. વિકલ્પની દશામાં ભેદને જાણવા જાય તો વિકલ્પ વધે. વિકલ્પ ઘટવાને બદલે વિકલ્પ વધે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં એટલે જ્યાં સુધી વિકલ્પમાં ઊભો હોય ત્યાં સુધી ભેદને ગૌણ કરવા, ભેદ જાણીને ભેદને ગૌણ કરવા, ભેદને ગૌણ કરી અભેદ નિર્વિકલ્પ અભેદને મુખ્ય કરી, ભેદને ગૌણ કરવા એનો અર્થ કા અભેદ નિર્વિકલ્પ વસ્તુને મુખ્ય કરી નિર્વિકલ્પ અનુભવ કરાવવા કરાવવામાં આવ્યો છે. આ અભિપ્રાય છે અહીંયા કથન છે. વસ્તુમાં ગુણભેદ હોવા છતાં શા માટે ના પાડી કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી, કે એમ કહેવા પાછળ અભિપ્રાય એ છે કે વિકલ્પ મટાડવો છે, વિકલ્પમાં ઊભો છે એનો વિકલ્પ શાંત કરવો. આના ઉપરથી એક સંકેત મળે છે કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં અનેક ભેદ પ્રભેદનું જાણવું બને છે, જાણકારી મળે છે, તો પણ વિકલ્પ વધે એવા એવી પદ્ધતિથી શાસ્ત્ર સ્વાધ્યાય કરવો નહીં. શાસ્ત્ર સ્વાધ્યાય એવી રીતે કરવો કે વિકલ્પ ઘટે, વિકલ્પ શાંત થાય અને નિર્વિકલ્પ દશામાં આવે એવી પદ્ધતિથી શાસ્ત્ર સ્વાધ્યાય કરવો. હા, એવી ને એવી, એવી એટલે કેવી, એવી પદ્ધતિથી ન કરવો કે જેથી વિકલ્પ વધે. શાસ્ત્ર સ્વાધ્યાય એવી પદ્ધતિથી ન કરવો, એવી પદ્ધતિથી કરવો કે જેથી વિકલ્પ ઘટે. પણ બેમાં એવી એટલે કેવી, પણ કે ભેદની મુખ્યતા કરવી નહીં, ભેદની રુચિ કરવી નહીં, ભેદથી ઘણું જાણવાનું મળે ત્યારે પ્રસન્નતાને રાજીપો લાવવો નહીં, એમાં રુચિ વધશે. બહુ જાણ્યું, આપણને ઘણું જાણવાનું મળ્યું, આટલા વખતથી આપણે શાસ્ત્રો સાંભળ્યા ને વાંચ્યા એટલે હવે આપણે ઘણું જાણતા થઈ ગયા, એવી ભેદની રુચિમાં આવવું એ વિકલ્પ વધારશે. શું થશે એનાથી? વિકલ્પ વધે. ના, ઘણા તો યાદ રાખવાની મહેનત કરે. આપણને આવી વાત લખી છે, આ ગાથામાં આવી વાત લખી છે, આમ છે, આમ છે, એવો બોજો ઉપાડવાની કાંઈ જરૂર. તને તારા સ્વરૂપની રુચિ હોય તો સ્વરૂપ તારા સ્મરણમાંથી નહીં ખસે, ને સ્વરૂપ તારા સ્મરણમાંથી નહીં ખસે તો બીજાની તારે સ્મરણ કરવાની જરૂર નથી. કેવળ જ્ઞાનનો પિંડ છે, જે સ્વરૂપ છે એ કેવળ જ્ઞાનનો પિંડ છે. શુક્રવાર અંખો અંખો ભાર ઉપાડે સ્મરણનો, સ્મૃતિનો ભાર શા માટે ઉપાડવો જોઈએ? માટે સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. જો શાસ્ત્ર સ્વાધ્યાય કેવી રીતે કરવો એ વાત એમાં આવી ગઈ. એ વિકલ્પીને પણ નિર્વિકલ્પ કરાવવા માટે અહીંયા કથન ચાલ્યું છે. સમયસર વિકલ્પમાં ઊભો રાખવા માટે નથી, પણ વિકલ્પ છોડાવીને નિર્વિકલ્પ કરવા માટે વિતરાગ થયા બાદ ભેદા ભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે, અનુભવ માટે એનું જ્ઞાન થઈ જાય છે. ત્યાં પછી કોઈ નયનો અવલંબન રહેતો નથી. એ પૂર્ણ અપેક્ષા એ તો પછી નય પણ કોઈ રહેતા નથી. એ સાતમી ગાથામાં ગુણ ભેદને ગૌણ કરાવીને અભેદ આત્મ સ્વરૂપનું અવલંબન લેવડાવવાનો અભિપ્રાય છે અને એથી જ આરાધના થાય છે. હવે ફરી એ પ્રશ્ન ઉઠે છે કે જો એમ છે એટલે કે અભેદનો અવલંબન લેવાની જ વાત છે, તો પછી એક અભેદ પરમાર્થ નો જ ઉપદેશ કરવો જોઈએ. વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તર ઉપગાથા સૂત્ર કહેવામાં આવે છે. જો આ પ્રશ્ન ઉઠાવ્યો છે, અમૃતચંદ્રાચાર્ય દેવે પણ ગાથાની ટીકાનો પ્રારંભ કરતા પહેલા પ્રશ્ન ઉઠાવ્યો છે કે આપે આટલું બધું જોર દીધું પરમાર્થ ઉપર, અભેદ ઉપર, તો પછી આ બધો ભેદરૂપ વ્યવહાર શા માટે કયો છો? અમે અમથા અમથા ચક્કરમાં પડી જઈએ એના કરતા સીધી એક જ વાત કરી દો ને. તરી પરમાર્થ એવ એક વક્તવ્ય ઇતિ છે, તો પછી એકલો એક પરમાર્થ જ કહેવા યોગ્ય હતો? વ્યવહાર કહેવા યોગ્ય જ નહોતો? એવું નથી, એવો એકાંત નથી એમ કહે. વ્યવહાર કયો છે એ પણ જીવના ભલા માટે, અને પરમાર્થ કયો છે એ પણ જીવના ભલા માટે એમ બને. જણવી સકમણજો અણજ માસમ વીણા દુ ગાહે દુ, અણજ ભાષમ વીણા દુ ગાહે દુ, તહારેણ વિના પરમથો ઉપદેશન અસકમ. જેમ અનાર્ય મલેચ્છ જનને અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. ભગવાન પણ નહીં, કોઈમાં તો ભગવાન આવી ગયા કે ના આવી ગયા, તો કોઈ બાકી રહ્યા નહીં તો એમ કહે કે જિનેન્દ્ર દેવ સિવાય. ભગવાનની વાણીમાં પણ વ્યવહાર નહીંથી ઉપદેશ આવ્યો છે, અને નિશ્ચય નહીંથી પણ ઉપદેશ આવ્યો છે, બંને નહીંથી ઉપદેશ આવ્યો છે. કેમ કે જે જીવો ઉપદેશ ગ્રહણ કરવાને યોગ્ય છે તે મલેચ્છના સ્થાને છે. અજ્ઞાની અને અબૂધ જીવો છે, સંસારમાં રઝળતા ભટકતા ઘોર અજ્ઞાનમાં પડેલા જીવો છે, એને ભાષામાં સમજાવ્યા વિના બીજો કોઈ રસ્તો નથી. સિદ્ધિ અને પરમાર્થની ભાષાથી વાત કરવામાં આવે તો તુંબડીમાં કાંકરા ખખડતા હોય એવું લાગે. શું લાગે? તુંબડીના કાંકરા. તુંબડીમાં કાંકરા ખખડે ને અવાજ આવે, એનો અર્થ શું નીકળે? એમ ઓલાને કાંઈ અર્થ જ ભાષે નહીં, ભાવ જ ભાષે નહીં, એવું થઈ જાય. એને એની ભાષામાં કહેવું જરૂરી છે. બીજો ઉપાય, આ પરદેશ જાય છે ત્યારે માણસ શું કરે? પરદેશની ભાષા ન જાણે તો કોઈ દુભાષ્યાને હારે લઈ જાય, અથવા ત્યાંથી મેળવી લે કે જે પોતાની ભાષા પણ જાણતો હોય અને એ દેશની ભાષા પણ જાણતો હોય. પછી એ બંને વચ્ચે કે ભાઈ આમ કહેવા માંગે છે, તો આનો જવાબ આપે કે આમ કહેવા માંગે છે. નહીંતર વ્યવહાર બે વચ્ચે ચાલે નહીં. એમ જ્યારે ભગવાને ઉપદેશ આપ્યો કે નિર્ગ્રંથ ગુરુએ ઉપદેશ આપ્યો, તો એક વ્યવહારમાં આવ્યા કે ના આવ્યા, બીજા જીવોને સમજાવવાનો એ વખતે પ્રસંગ છે. ત્યાં તે જીવો જે રીતે સમજે એ રીતે કહેવું કે ન સમજે એ રીતે કહેવું, આમાંથી પણ એ સંકેત નીકળે છે કે જેને કાંઈ પણ વાત કરવી હોય આમાંને સમજાય એ રીતે કરવી, નહીતર ન કરવી. ન કરતા આપણે તો ન કરવી, પણ આમાંને સમજાય એ રીતે કરવી. કોઈ પણ જીવ ગમે ત્યાંથી આવતો હોય, કોઈ વેદાંત માંથી આવતો હોય, કોઈ ગમે તે મત માંથી, ગમે તે વિચારધારા માંથી આવતો હોય, સમજાવનાર એવા સમર્થ હોય છે, કે એને ખ્યાલ આવે છે કે આને અત્યારે કઈ વાત કેવી રીતે કહેવી. એમ નથી કે પોતાને જે ગોખી રાખ્યું છે ને પોતાને જે ગમી ગયું છે એ ઠપકારે રાખવું, ઓલો સમજે તો ભલે ન સમજે તો ભલે, આપણે શું લેવા દેવા છે. આપણને જે ઠીક લાગે છે એ કીધે રાખો ને, આપણને જે રીચ્યું ને ગમ્યું એ કીધે રાખો ને, એમ સમજાવવાનું હતું. એવી રીતે સમજાવે છે કે જેને સામાને બરાબર એ જે જગ્યાએ અટકો છે, જે પ્રકારે ભૂલ કરે છે, જે પ્રકારની એને ભ્રાંતિ છે, અસંખ્ય પ્રકારના મિથ્યાર્થ છે, એમાં એનું એની મિથ્યાર્થની ગાંઠ કેવી રીતે ખુલી જાય એવી વિચિક્ષણતા હોય છે સમજાવનારમાં. અને એ જૈન માર્ગની અંદર ગુરુ તરીકે વિચિક્ષણ ગણવામાં આવે. ભગવાનના સમુસરણમાં કાંઈ એવું નથી કે એકલા જૈનના સંપ્રદાય વાળા જ આવે. હે, જે દિગંબર જૈનમાં જન્મ હોય એ જ આવે, પીતાંબરને નહીં આવવા દે, સ્થાનકવાસીને નહીં આવવા દે, વિષ્ણુને નહીં આવવા દે, બૌદ્ધને નહીં આવવા દે, એમ છે. તિર્યંતને પણ બધાને આત્મા, બધા આત્મા છે અને બધાને પોતાનો સ્વભાવ ધર્મ પામવાનો મૂળભૂત અધિકાર છે, એ મૂળભૂત અધિકાર છે. એમાં કાંઈ નાતિ જાતિ ને કાંઈ લેવા દેવા નથી. કદી લૌકિક નાત જાતના વાળાને ધર્મની સાથે ભેળસેળ કરવો, સામાજિક ઇસ્યુને નાતના ઇસ્યુને ધર્મની અંદર ભેળવીને કાંઈ કરવા જેવું નથી. ધર્મ તો ધર્મને સીમા નથી, ધર્મને નાત જાતના વાળાને સીમા છે, ધર્મને સીમા નથી. વિશાળ છે, બહુ વિશાળ પીઠ છે ધર્મ. બધા આવતા હતા, પ્રતિબંધ કોઈને આવવા દેશો નહીં એમ કદી કહ્યું. પૂર્વ કર્મ ના યોગે ગમે તે કુળમાં જન્મ થઈ જાય, પણ આ નિશ્ચય થી તો આત્માને કોઈ કુળ લાગુ પડતો નથી. આત્મા તો તીર્થંકર ના કુળ નો છે. કોના કુળ નો છે? તીર્થંકર ના કુળ નો છે. આમ ધંધી ગાયું કે નહીં એ અમે કુળવટ રીત જીનેશ્વર. અમારી તો આ કુળવટ ની રીત છે. તીર્થંકરો જે રસ્તે ચાલ્યા એ કુળ માં છીએ, એ કુળ અમે ચાલવાના છે. બીજા કુળ અમને કઈ એકે લાગુ પડતા. પાપ ની જનક છે, પાપ બહુ ઉત્પન્ન થાય એનાથી. એવું પાપ ઉત્પન્ન થાય એની હદ ને એવું પાપ, બેહદ પાપ ની અસર. કેમ કે એને વ્યક્તિરાગ થવાનો, વ્યક્તિરાગ થશે એટલે એને એને જે જેને ઓળખાણ નહીં હોય એવા કોઈ ધર્માત્મા છે એને ઉડાડ્યા વગર રહેશે નહીં. એને તો સમજ નથી, ઓળખાણ તો છે નહીં. એક ધર્માત્મા ને ઉડાડે એને અનંતા ધર્માત્મા ને ત્રણેય કાળના દેવગુરુ શાસ્ત્ર ને પંચ પરમેશ્વર ને ઉડાડ્યા જાઓ. કેટલું પાપ થયું કે હદ વગર નું થયું. જ્ઞાન પ્રાપ્તિ ન કરે ત્યાં સુધી જિજ્ઞાસુની ભૂમિકામાં રહેવું, પણ સમજાવવાની ભૂમિકામાં આવવું, આચાર્ય પણ પ્રાપ્ત ન કરવું. અત્યાર સુધી એ જ કર્યું છે, મહામાયા આચાર્ય પણ જ કર્યું છે. એક સમજાવવાની ભૂમિકામાં ન આવવું એટલે ખંડન મંડન માં ન આવવું. સાચું શું છે એ પોતાના હિત માટે સમજે. બસ સત્ય સત્યના ગ્રાહક થવો અને સત્ય ગ્રહણ કરી લેવું, સત્યના આગ્રહી થઈને સત્ય બીજાને માટે બીજાને માટે લાદવા માટે પ્રયત્ન કે પ્રવૃત્તિ કરવી. ગાથાર્થ છે કે જેમ અનાર્ય એટલે મળે છે જેમને અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી. ન કહ અપી એમ લીધું છે, શું સમર્થ નથી એમને, ન કહ અપી એમ ના આપી શક્યો વિના તો પ્રથમ પરમાર્થ ઉપદેશે ન યથા ન આપી શક્યો અનાર્યો અનાર્ય ભાષા વિના દુગ્રાહિતું તથા વ્યવહાર વિના પરમાર્થ ઉપદેશન અશક્યમ. ન અપી શક્ય એમાંથી ન અપી શક્ય માંથી અપી માંથી કાઢ્યું છે, ક શબ્દ નથી, અપી માંથી કાઢ્યું છે, કોઈ સમર્થ નથી ન અપી શક્ય. તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ ત્યાં પણ અશક્ય માંથી કોઈ સાથે સાથે લઈ લીધું. તેમ વ્યવહાર વિના જેમ છે જેમ કોઈ દ્રષ્ટાંતમાં સમર્થ નથી તેમ કોઈ સિદ્ધાંતમાં પણ સમર્થ નથી. એમ કે વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ જો કરવો હોય તો તે વ્યવહાર વિના થઈ શકે નહીં, અને વ્યવહાર વિના ઉપદેશ ન થઈ શકે તો તીર્થ પ્રવૃત્તિ પણ વ્યવહાર વિના થઈ શકે નહીં. તીર્થ પ્રવૃત્તિમાં અનિવાર્ય રીતે વ્યવહારનું પોતાનું સ્વસ્થાન સ્વસ્થાનમાં રહેલું છે એમ જાણવા યોગ્ય છે અને તે ન્યાય છે.
જય.